એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર આમ દુનિયાભરમાં લાખો લોકોના જીવન પર ઊંડી છાપ છોડી છે. હું વાત કરી રહી છું સ્ટીફન આર કોવીના પુસ્તક અસરકારક લોકોની 7 આદતોની.
હા, અને આ પુસ્તકની ખાસ વાત એ છે, ખબર છે, કે તે આજે પણ એટલું જ, કદાચ પહેલા કરતા એ વધુ પ્રસ્તુત છે.
બરાબર.
આજની આ ફાસ્ટ લાઈફમાં જ્યાં બધાને આમ ઝડપી રિઝલ્ટ જોઈએ છે, શોર્ટકટ જોઈએ છે, ત્યાં આ પુસ્તક આપણને એકદમ ઊંડો આમ સિદ્ધાંતો પર આધારિત રસ્તો બતાવે છે ટકાઉ અસરકારકતા માટે.
અને એ પણ સમજાવે છે કે ઘણીવાર બહારથી સફળ દેખાતા લોકો પણ અંદરથી કેમ ખાલીપો અનુભવે છે.
બરાબર, એ જ મુદ્દો છે.
તો ચાલો, જેમણે આ અદ્ભુત પુસ્તક લખ્યું છે એ લેખક સ્ટીફન આર કોવી વિશે થોડું જાણીએ. કોણ હતા તેઓ?
સ્ટીફન આર કોવી, જેમનું જીવનકાળ 1932થી 2012નું રહ્યું, એક આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ આદરણીય નેતૃત્વ નિષ્ણાત હતા, ફેમિલી કાઉન્સેલર, શિક્ષક અને લેખક પણ.
એમની શૈક્ષણિક લાયકાત પણ ઘણી ઊંચી હતી, નહીં?
હા, હાર્વર્ડમાંથી MBA અને બ્રિગમ યંગ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ, અને એમણે ફ્રેન્કલિન કોવી નામની સંસ્થાની સહસ્થાપના પણ કરી જેણે ફોર્ચ્યુન 100માંથી લગભગ 90% કંપનીઓને ટ્રેનિંગ આપી છે.
વાહ, પણ માર્કેટમાં તો ઘણા લીડરશિપ ગુરુઓ છે. કોવીની વાતમાં એવી શું ખાસિયત હતી જે એમને અલગ પાડે છે?
એમની વિશિષ્ટતા એમના ઊંડા રિસર્ચમાં છે. 7 આદતો લખતા પહેલા એમણે લગભગ 200 વર્ષના સફળતા પર લખાયેલા સાહિત્યનો અભ્યાસ કર્યો.
200 વર્ષ?
હા, અને એમને એક બહુ રસપ્રદ વાત જોવા મળી. એમણે જોયું કે પહેલાના જમાનામાં, એટલે કે લગભગ 150 વર્ષ પહેલાં, સફળતાનો આધાર ચરિત્ર નીતિ પર હતો, એટલે કે ગુણો જેવા કે પ્રામાણિકતા, નમ્રતા, હિંમત, ન્યાય.
અચ્છા, એટલે આંતરિક ગુણો પર ભાર હતો.
બરાબર. પણ પછી 20મી સદીમાં ફોકસ બદલાઈ ગયો. ધ્યાન વ્યક્તિત્વ નીતિ, પર્સનાલિટી એથિક પર આવી ગયું.
વ્યક્તિત્વ નીતિ એટલે?
એટલે કે બાહ્ય દેખાવ, તમારી પબ્લિક ઇમેજ, તમારી સ્કિલ્સ, કોમ્યુનિકેશન ટેકનિક, તમે કેવું બોલો છો, કેવું દેખાવ છો, એ બધું.
ઓ, એટલે અંદર શું છે એના કરતાં બહાર શું દેખાય છે એ વધુ મહત્વનું બની ગયું.
હા, અને કોવીએ દલીલ કરી કે આ જે બદલાવ આવ્યો ને, એ જ આપણી ઘણી બધી સમસ્યાઓનું, હતાશાઓનું મૂળ છે. સાચી અને લાંબા ગાળાની અસરકારકતા માટે આપણે પાછા પેલા ચરિત્ર પર, મૂળભૂત સિદ્ધાંતો પર જવું પડશે. આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય એમની વાતને વજન આપે છે.
એટલે ખાલી ઉપર છલ્લી ટિપ્સ નહીં, પણ ઊંડાણપૂર્વકનો બદલાવ. આ ખરેખર રસપ્રદ છે. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એનો સાર શું છે?
પુસ્તકનો એકદમ કેન્દ્રીય વિચાર એ છે કે સાચી અસરકારકતા છે ને, એ કોઈ જાદુઈ ટેકનિક કે શોર્ટકટથી નથી આવતી. એ આવે છે આપણા ચરિત્રને, આપણા આંતરિક સ્વભાવને સાર્વત્રિક કાલાતીત સિદ્ધાંતો સાથે જોડવાથી.
સિદ્ધાંતો એટલે જેવા કે?
ન્યાય, પ્રામાણિકતા, માનવ ગરિમા, સેવા, આ બધા.
અને આને જ તેઓ અંદર બહાર અભિગમ કહે છે.
બરાબર, ઇનસાઇડ આઉટ અપ્રોચ. એટલે કે જો તમારે બહારની દુનિયામાં સફળ થવું હોય, સારા સંબંધ બનાવવા હોય, જેને તેઓ જાહેર જીત, પબ્લિક વિક્ટરી કહે છે, તો એ પહેલાં તમારે તમારી જાત પર વિજય મેળવવો પડશે. તમારી આદતો, તમારું ચરિત્ર સુધારવું પડશે, જે ખાનગી જીત, પ્રાઇવેટ વિક્ટરી છે. બદલાવની શરૂઆત અંદરથી થાય છે.
ખૂબ મહત્વની વાત. અને આ જે વિકાસની સફર છે એને કોવી કેવી રીતે સમજાવે છે? વ્યક્તિ કઈ રીતે આગળ વધે છે?
કોવી આને પરિપક્વતાનો ક્રમ, મેચ્યોરિટી કન્ટિન્યુઅમ કહે છે. આમ જોવા જઈએ તો 3 તબક્કા છે.
કયા કયા?
પહેલો છે પરાધીનતા, ડિપેન્ડન્સ. આપણે બધા જન્મથી આ સ્થિતિમાં હોઈએ છીએ. તમે મારું ધ્યાન રાખો, મારી સફળતા માટે તમે જવાબદાર છો, નાના બાળકો જેવા.
હા, સમજાયું.
પછી આવે છે સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ. આ હુંનો તબક્કો છે. હું આ જાતે કરી શકું છું, હું મારા માટે જવાબદાર છું, મારે કોઈની જરૂર નથી. આજનો સમાજ ઘણીવાર આને જ સફળતા માની લે છે.
બરાબર, સેલ્ફ મેડ.
હા, પણ કોવી કહે છે કે આનાથી પણ ઊંચું એક સ્તર છે, એ છે પરસ્પરાવલંબન, ઇન્ટરડિપેન્ડન્સ. આ આપણેનો તબક્કો છે.
એટલે
આપણે સાથે મળીને આ કરી શકીએ છીએ. આપણે એકબીજાના સહકારથી વધુ મોટું, વધુ સારું પરિણામ લાવી શકીએ છીએ. આ પરિપક્વતાનું ઉચ્ચતમ શિખર છે, જ્યાં સ્વતંત્ર વ્યક્તિઓ સાથે મળીને કામ કરવાનું પસંદ કરે છે.
એટલે સ્વતંત્રતા એ મંઝિલ નથી, પણ પરસ્પરાવલંબન સુધી પહોંચવાનો એક પડાવ છે.
એકદમ સાચું.
અને આ સાત આદતો આ આખી સફરમાં મદદરૂપ થાય છે.
બરાબર.
એમનું માળખું બહુ લોજિકલ છે. પહેલી ત્રણ આદતો ખાનગી જીત માટે છે, એટલે કે પરાધીનતાથી સ્વતંત્રતા તરફ જવા માટે. પછીની ત્રણ આદતો જાહેર જીત માટે છે, જે આપણને સ્વતંત્રતાથી પરસ્પરાવલંબન તરફ લઈ જાય છે. અને સાતમી આદત આ બધી આદતોને ટકાવી રાખવા, એમને સતત ધારદાર બનાવવા માટે છે. એટલે આ પુસ્તક ખાલી પ્રોડક્ટિવિટી હેક્સનું લિસ્ટ નથી, પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે, જે આપણી માન્યતાઓ, આપણા પેરાડાઇમ્સને બદલવા પર ભાર મૂકે છે. ખૂબ જ રસપ્રદ. ચાલો ત્યારે આ આદતોમાં થોડા ઊંડા ઉતરીએ. પણ તમે કહ્યું એમ, આદતો શરૂ કરતા પહેલા પુસ્તક પેરાડાઇમ્સ અને સિદ્ધાંતોની વાત કરે છે. એ શું છે, થોડું સમજાવશો?
હા, ચોક્કસ. કોડી કહે છે કે જો આપણે આપણા જીવનમાં કે આપણી આસપાસની પરિસ્થિતિમાં ખરેખરો લાંબો ટક્યો બદલાવ લાવવો હોય, તો પહેલા આપણે જે રીતે વસ્તુઓને જોઈએ છીએ ને, એ દૃષ્ટિકોણ બદલવો પડે.
એટલે આપણી માન્યતાઓ, આપણા ચશ્મા.
બરાબર. એને જ કોવી પેરાડાઇમ્સ કહે છે, આપણા માનસિક નકશા. જો આપણો દુનિયાનો કે સમસ્યાનો નકશો જ ખોટો હોય, તો પછી ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલી સ્પીડમાં ભાગીએ, આપણે સાચી દિશામાં નહીં જઈ શકીએ.
જેમ પેલું ઉદાહરણ છે ને, પેલી વૃદ્ધ સ્ત્રી અને યુવાન સ્ત્રીવાળું ચિત્ર.
હા, એ જ. એક જ ચિત્ર, પણ બે અલગ અલગ દ્રષ્ટિકોણ શક્ય છે. જ્યાં સુધી આપણે આપણો દ્રષ્ટિકોણ, આપણો પેરાડાઇમ નથી સમજતા, ત્યાં સુધી બીજાનો દ્રષ્ટિકોણ સમજવો અઘરો છે. એટલે વાસ્તવિક પરિવર્તન માટે પેરાડાઇમ શિફ્ટ જરૂરી છે.
અને આ જ અંદર બહાર અભિગમનો પાયો છે, ખરું ને? કે પહેલા અંદર જુઓ.
એકદમ. પરિવર્તન બહારથી નહીં, બીજાને દોષ દેવાથી નહીં, પણ પોતાની અંદરથી શરૂ થાય છે. આપણા ચરિત્રથી, આપણા હેતુઓથી, આપણા પેરાડાઇમ્સથી. અને અહીં જ સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ મહત્વના બને છે.
સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચે શું ફરક છે?
સારો પ્રશ્ન છે. કોવી કહે છે કે સિદ્ધાંતો દીવાદાંડી જેવા છે, સાર્વત્રિક, અફર, કુદરતી નિયમો, જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સેવા, ગુણવત્તા. આ આપણા પર આધારિત નથી, એ તો છે જ. જ્યારે મૂલ્યો વ્યક્તિગત હોય છે, એ આપણી પસંદગીઓ, આપણી માન્યતાઓ દર્શાવે છે. કોઈ વ્યક્તિ માટે પૈસા કમાવવા મૂલ્યવાન હોઈ શકે, પણ સિદ્ધાંત નથી. સાચી અસરકારકતા ત્યારે આવે જ્યારે આપણા મૂલ્યો, આપણા પેરેડાઇમ્સ પેલા સાર્વત્રિક સિદ્ધાંતો સાથે સુસંગત હોય, આપણો નકશો સાચી દિશા બતાવતો હોય.
સમજાયું. એટલે પહેલા આપણો આંતરિક નકશો અને હોકાયંત્ર બરાબર કરવાના. ચાલો હવે ખાનગી જીતની પહેલી ત્રણ આદતો તરફ જઈએ, જે આપણને પરાધીનતામાંથી સ્વતંત્રતા તરફ લઈ જાય છે.
ચોક્કસ. ખાનગી જીત એટલે પોતાની જાત પર મહારત મેળવવી, સેલ્ફ માસ્ટરી. કારણ કે જ્યાં સુધી આપણે આપણી જાતને સંભાળી નથી શકતા, ત્યાં સુધી બીજા સાથેના સંબંધોમાં સફળ થવું મુશ્કેલ છે.
શરૂઆત ક્યાંથી થાય છે?
આદત એક, સક્રિય બનો. બી પ્રોએક્ટિવ. આ બધી આદતોનો પાયો છે. સક્રિય બનવું એટલે સમજવું કે આપણા જીવનની જવાબદારી આપણી પોતાની છે, આપણે સંજોગોના ગુલામ નથી.
એટલે કે જે થાય એનું રિએક્શન આપવાને બદલે આપણે પસંદગી કરી શકીએ.
બરાબર. કોવી કહે છે કે કોઈ પણ ઉત્તેજના, સ્ટિમ્યુલસ, એટલે કે બહારની કોઈ ઘટના કે વ્યક્તિનું વર્તન અને આપણા પ્રતિભાવ, રિસ્પોન્સ, વચ્ચે એક નાનકડો અવકાશ છે, જગ્યા છે. અને એ જગ્યામાં આપણી શક્તિ રહેલી છે, આપણો પ્રતિભાવ પસંદ કરવાની શક્તિ.
વાહ.
જે લોકો પ્રતિક્રિયાશીલ હોય છે, એ આ અવકાશનો ઉપયોગ નથી કરતા. એમને સંજોગો, હવામાન, બીજા લોકોનું મૂડ, આ બધું જ કંટ્રોલ કરે છે. જ્યારે સક્રિય લોકો પોતાની પસંદગીઓ માટે જવાબદારી લે છે, તેઓ પોતાના મૂલ્યોના આધારે પ્રતિભાવ આપે છે, લાગણીઓના આધારે નહીં.
આમાં પેલો પ્રભાવના વર્તુળ અને ચિંતાના વર્તુળનો ખ્યાલ પણ આવે છે, નહીં?
હા, ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. આપણી ચિંતાનું વર્તુળ ઘણું મોટું હોય છે, એમાં દેશની આર્થિક સ્થિતિ, આતંકવાદ, બીજા લોકો શું વિચારે છે એ બધું આવે, જેના પર આપણો સીધો કંટ્રોલ બહુ ઓછો છે. પણ એની અંદર એક નાનું પ્રભાવનું વર્તુળ છે. આમાં એવી બાબતો આવે છે જેના પર આપણે કંઈક કરી શકીએ છીએ, જેમ કે આપણું સ્વાસ્થ્ય, આપણી કુશળતા, આપણું જ્ઞાન, આપણી આદતો, આપણો અભિગમ.
તો અસરકારક લોકો શું કરે છે?
અસરકારક સક્રિય લોકો પોતાનો સમય અને શક્તિ પોતાના પ્રભાવના વર્તુળ પર કેન્દ્રિત કરે છે. એ જે કરી શકે છે એના પર ધ્યાન આપે છે, અને આમ કરવાથી ધીમે ધીમે એમનું પ્રભાવનું વર્તુળ મોટું થતું જાય છે.
જ્યારે પ્રતિક્રિયાશીલ લોકો,
એ લોકો ચિંતાના વર્તુળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બીજાની ભૂલો કાઢવામાં, ફરિયાદ કરવામાં, સંજોગોને દોષ દેવામાં શક્તિ વેડફે છે. આનાથી એમનું પ્રભાવનું વર્તુળ વધુને વધુ સંકોચાતું જાય છે. એટલે આદત એક આપણને પીડિત માનસિકતામાંથી બહાર કાઢીને આપણી શક્તિનો અહેસાસ કરાવે છે.
ખરેખર આ પહેલી આદત જ જીવન બદલી શકે છે. હવે બીજી આદત કઈ છે?
આદત બે, અંતને ધ્યાનમાં રાખીને શરૂ કરો. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ આદત છે વિઝન, હેતુ અને નેતૃત્વની. એ કહે છે કે કોઈપણ કામ શરૂ કરતા પહેલા તમારા મનમાં એનું અંતિમ પરિણામ સ્પષ્ટ હોવું જોઈએ.
જેમ કે
કોવિ કહે છે કે બધી વસ્તુઓ બે વાર બને છે, એકવાર મનમાં માનસિક રચના તરીકે અને બીજી વાર વાસ્તવિકતામાં ભૌતિક રચના તરીકે. જેમ કે મકાન બાંધતા પહેલા એનો નકશો બને છે ને મનમાં અને કાગળ પર.
હા બરાબર.
બસ એ જ રીતે જીવનમાં પણ જો આપણે ક્યાં જવું છે એ જ નક્કી નહીં હોય તો ગમે તેટલી ઝડપથી ભાગીશું, ખોટી દિશામાં પહોંચી જઈશું. એટલે આ આદત આપણને આપણું જીવનનું બ્લુપ્રિન્ટ બનાવવા કહે છે.
આના માટે કોવિ પેલી પ્રખ્યાત કસરત સૂચવે છે, પોતાના અંતિમ સંસ્કારની કલ્પના કરવાની.
હા, થોડી ગંભીર લાગે પણ બહુ શક્તિશાળી કસરત છે. કલ્પના કરો કે તમે તમારા પોતાના અંતિમ સંસ્કારમાં હાજર છો. લોકો તમારા વિશે શું બોલી રહ્યા છે, તમે કેવા વ્યક્તિ તરીકે યાદ રહેવા માંગો છો, તમે શું યોગદાન આપ્યું, આ સવાલો આપણને આપણા સૌથી ઊંડા મૂલ્યો અને જીવનના સાચા અર્થને સમજવામાં મદદ કરે છે.
અને આ સમજણનો વ્યવહારુ ઉપયોગ શું રોજબરોજના જીવનમાં?
આ ઊંડી સમજણના આધારે કોવિ આપણને આપણું વ્યક્તિગત મિશન સ્ટેટમેન્ટ, પર્સનલ મિશન સ્ટેટમેન્ટ બનાવવાનું કહે છે. આ એક લેખિત દસ્તાવેજ છે જે આપણા જીવનનું બંધારણ જેવું છે.
એમાં શું હોય?
એમાં આપણે કોણ બનવા માંગીએ છીએ, આપણું ચરિત્ર, આપણે શું કરવા માંગીએ છીએ, આપણું યોગદાન અને સિદ્ધિઓ, અને એ બધું કયા સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત હશે એ સ્પષ્ટ કરીએ છીએ. ખાસ કરીને એ આપણી જુદી જુદી ભૂમિકાઓ, જેમ કે માતા પિતા, જીવનસાથી, સંતાન, મિત્ર, કર્મચારી, વ્યવસાયી, સમાજસેવક, અને દર ભૂમિકામાં આપણા લક્ષ્યો, ગોલ્સને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. આ આપણને રોજબરોજની પ્રવૃત્તિઓમાં દિશા આપે છે.
એટલે જીવનની મોટી દિશા નક્કી કરવી અને ત્રીજી આદત આ દિશામાં ચાલવામાં મદદ કરે છે.
બરાબર. આદત ત્રણ, પ્રથમ વસ્તુઓને પ્રથમ રાખો, પુટ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. આ આદત એક સક્રિયતા અને આદત બે મિશનને અમલમાં મૂકવાની આદત છે. આ વ્યક્તિગત સંચાલન, પર્સનલ મેનેજમેન્ટની આદત છે. આદત બે એ નેતૃત્વ છે. શું મહત્વનું છે તો આદત ત્રણ એ સંચાલન છે, એ મહત્વના કામને કેવી રીતે કરવું.
આમાં પેલો પ્રખ્યાત ટાઈમ મેનેજમેન્ટ મેટ્રિક્સ આવે છે, ખરું ને?
હા, એ જ. કોવિ કાર્યોને બે માપદંડ પર વહેંચે છે, તાકીદ, અર્જન્સી, કેટલું જલ્દી કરવું પડે એમ છે, અને મહત્વ, ઇમ્પોર્ટન્સ, આપણા મિશન, મૂલ્યો અને લક્ષ્યો માટે કેટલું મહત્વનું છે.
અને એના ચાર ખાના.
હા, ચોરસ આઈ, ક્વાડ્રન્ટ વન, તાકીદનું અને મહત્વનું. આ છે કટોકટી, દબાણવાળી સમસ્યાઓ, છેલ્લી ઘડીની ડેડલાઇન, અહીં કામ કરવું જ પડે. ચોરસ ટુ, બિન તાકીદનું પણ મહત્વનું. આ છે આપણી ખરી અસરકારકતાનો ઝોન. આમાં આવે આયોજન, નિવારણ, સંબંધોનું નિર્માણ, નવી તકો શોધવી, શીખવું, કસરત કરવી, આપણી ભૂમિકાઓ અને લક્ષ્યો સંબંધિત કામ. આ તાત્કાલિક નથી લાગતું પણ લાંબા ગાળે સૌથી વધુ ફાયદો કરાવે છે. ચોરસ થ્રી, તાકીદનું પણ બિનમહત્વનું. ઘણા વિક્ષેપો અહીં આવે, અમુક ફોન કોલ્સ, અમુક ઇમેલ્સ, અમુક મીટિંગ્સ જે તાકીદની લાગે પણ આપણા લક્ષ્યો માટે મહત્વની ન હોય. બીજાની પ્રાથમિકતાઓ ઘણીવાર અહીં હોય છે. ચોરસ ફોર, બિન તાકીદનું અને બિન મહત્વનું. આ છે સમયનો શુદ્ધ બગાડ, નકામી પ્રવૃત્તિઓ, વધુ પડતું ટીવી જોવું વગેરે.
તો અસરકારક લોકો કયા ખાના પર ધ્યાન આપે છે?
અસરકારક લોકો બને ત્યાં સુધી ચોરસ આઈનાથી બહાર રહેવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તે તણાવપૂર્ણ છે અને ચોરસ 3 અને 4ને ટાળે છે. તેઓ સૌથી વધુ સમય અને શક્તિ ચોરસ 2માં લગાવે છે.
એટલે કે જે મહત્વનું છે, ભલે તાકીદનું ન લાગે, એના માટે સમય કાઢે છે.
બરાબર. આ માટે આયોજન કરવું પડે, શિસ્ત રાખવી પડે. અને સૌથી અઘરું કામ ચોરસ 3ની તાકીદની પણ બિનમહત્વપૂર્ણ બાબતોને ના કહેતા શીખવું પડે, જેથી આપણે આપણી સાચી પ્રાથમિકતાઓને, આપણી ભૂમિકાઓને અને લક્ષ્યોને હા કહી શકીએ.
આ ખાનભી જીતની 3 આદતો, સક્રિય બનવું, અંત ધ્યાનમાં રાખવો અને પ્રથમ વસ્તુઓ પ્રથમ રાખવી, ખરેખર આપણો આંતરિક પાયો મજબૂત બનાવે છે. હવે આપણે જાહેર જીત તરફ આગળ વધી શકીએ છીએ, એટલે કે સ્વતંત્રતાથી પરસ્પરાવલંબન તરફ. અહીં સંબંધો કેન્દ્રમાં આવે છે, ખરું?
હા, બિલકુલ. ખાનગી જીત મેળવ્યા પછી, એટલે કે આત્મનિયંત્રણ અને શિસ્ત કેળવ્યા પછી, આપણે બીજાઓ સાથે અસરકારક રીતે કામ કરવા અને સંબંધો બાંધવા માટે તૈયાર થઈએ છીએ.
આ માટે કોઈ ખાસ ખ્યાલ છે?
હા, જાહેર જીતની આદતો સમજતા પહેલા કોવે ભાવનાત્મક બેંક ખાતું, ઇમોશનલ બેંક અકાઉન્ટ, નો ખૂબ જ સુંદર રૂપક વાપરે છે.
ભાવનાત્મક બેંક ખાતું એટલે કે સંબંધોનું બેંક એકાઉન્ટ.
હા, એવું જ સમજો. દરેક સંબંધમાં આપણે એકબીજા સાથેના વર્તન દ્વારા કાં તો થાપણ, ડિપોઝિટ્સ જમા કરીએ છીએ, અથવા ઉપાડ, વિડ્રોલ્સ કરીએ છીએ. આ થાપણો અને ઉપાડ એ સંબંધમાં રહેલા વિશ્વાસનું સ્તર નક્કી કરે છે.
રસપ્રદ. થાપણો એટલે શું?
થાપણો એટલે એવી વસ્તુઓ જે વિશ્વાસ વધારે, જેમ કે આપેલું વચન પાળવું, દયા અને સૌજન્ય બતાવવું, બીજાને સમજવાનો પ્રયત્ન કરવો, સ્પષ્ટ અપેક્ષાઓ રાખવી, જરૂર પડે માફી માગવી, વ્યક્તિગત પ્રામાણિકતા રાખવી.
અને ઉપાડ?
ઉપાડ એટલે એવું વર્તન જે વિશ્વાસ તોડે, જેમ કે વચન તોડવું, અનાદર કરવું, ટીકા કરવી, બીજાને સમજ્યા વગર સલાહ આપવી, અપ્રમાણિકતા, ઘમંડ.
એટલે મજબૂત અને સારા સંબંધો માટે આપણે સતત થાપણો જમા કરતા રહેવું પડે.
બરાબર. ઊંચું બેલેન્સ હોય તો સંબંધ મજબૂત રહે છે, અને ક્યારેક ભૂલ થાય, ઉપાડ થાય, તો પણ સંબંધ ટકી રહે છે. નીચા બેલેન્સવાળા સંબંધો જલ્દી તૂટી જાય છે. આ ભાવનાત્મક બેંક ખાતું એ જાહેર જીતની બધી આદતોનો આધાર છે.
સમજાયું. તો જાહેર જીતની પહેલી આદત એટલે કે પુસ્તકની 4થી આદત કઈ છે?
આદત 4, જીત જીત વિચારો, થિંક વિન વિન. આ માત્ર એક ટેકનિક નથી, પણ જીવન પ્રત્યેનો, ખાસ કરીને માનવ સંબંધો પ્રત્યેનો એક દૃષ્ટિકોણ છે, એક ફિલોસોફી છે.
જીત જીત એટલે શું?
જીત જીત એટલે એવી માનસિકતા કેળવવી કે કોઈપણ વાતચીત, સોદો કે નિર્ણયમાં હંમેશા એવો રસ્તો શોધો જ્યાં સામેલ બધા પક્ષોને લાભ થાય, બધાને એમ લાગે કે એમની જરૂરિયાત સંતોષાઈ છે અને તેઓ નિર્ણયથી ખુશ છે. આ સહકારની ભાવના છે, સ્પર્ધાની નહીં.
પણ શું હંમેશા એવું શક્ય બને છે? બીજા કયા અભિગમો હોય છે?
કોવી 6 પ્રકારના અભિગમ પેરાડિગ્મ ઓફ ઇન્ટરેક્શન ગણાવે છે. 1. જીત જીત, વિન વિન, બંને પક્ષ જીતે, આ જ લાંબે ગાળે ટકે છે. 2. જીત હાર, વિન લૂઝ, હું જીતું ભલે તમે હારો, આ સ્પર્ધાત્મક સરમુખત્યારશાહી અભિગમ છે. 3. હાર જીત, લૂઝ વિન, ભલે હું હારું પણ તમે જીતો, આ સારા દેખાવા અથવા બીજાને ખુશ રાખવાનો પ્રયાસ છે, પણ લાંબે ગાળે નુકસાનકારક છે. 4. હાર હાર, લૂઝ લૂઝ, હું પણ હારું અને તમને પણ હરાવું, આ બદલાની ભાવના છે. 5. જીત, વિન, મને શું મળે છે એ જ મહત્વનું છે, બીજાનું જે થવું હોય તે થાય. 6. જીત જીત અથવા કોઈ સોદો નહીં, વિન વિન ઓર નો ડીલ. જો આપણે બંને માટે ફાયદાકારક ઉકેલ ન શોધી શકીએ, તો અત્યારે કોઈ સોદો ન કરવો એ વધુ સારું છે. સંબંધ જાળવી રાખવો વધુ મહત્વનું છે.
ઓ, એટલે જીત જીત એ શ્રેષ્ઠ વિકલ્પ છે, પણ જો એ ન મળે તો નો ડીલ પણ એક સારો વિકલ્પ છે.
હા, આ આખી વિચારસરણી વિપુલતાની માનસિકતા પર આધારિત છે.
વિપુલતાની માનસિકતા
એટલે એવી માન્યતા કે દુનિયામાં દરેક માટે પૂરતું છે, સફળતા, સુખ, સંસાધનો. જો તમે જીતો તો એનો અર્થ એ નથી કે હું હાર્યો, આપણે બંને જીતી શકીએ છીએ. આનાથી વિરુદ્ધ છે અછતની માનસિકતા, સ્કેર્સિટી મેન્ટાલિટી, જે માને છે કે બધું મર્યાદિત છે અને જો કોઈને કંઈ મળે તો એ મારા હિસ્સામાંથી જાય છે. આ માનસિકતા જ જીત હાર જેવી પરિસ્થિતિઓ ઊભી કરે છે.
આ વિપુલતાની માનસિકતા અપનાવી એ ખરેખર મોટો બદલાવ લાવી શકે છે. પાંચમી આદત કઈ છે?
આદત પાંચ, પહેલા સમજવાનો પ્રયત્ન કરો પછી સમજાવવાનો. સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેન ટુ બી અન્ડરસ્ટુડ. કોવી કહે છે કે આ કદાચ આંતરવૈયક્તિક સંવાદનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે, પણ સૌથી વધુ અવગણવામાં આવતો સિદ્ધાંત પણ આ જ છે.
એટલે કે આપણે આપણી વાત કહેતા પહેલા બીજાની વાત સાંભળીએ અને સમજીએ.
હા, અને ખાલી સાંભળીએ નહીં પણ ઊંડાણપૂર્વક સમજીએ. મોટાભાગના લોકો કેવું હોય છે, જ્યારે બીજું કોઈ બોલતું હોય ત્યારે તેઓ ખરેખર સમજવા માટે નથી સાંભળતા, પણ જવાબ શું આપવો એ વિચારવા માટે સાંભળે છે.
સાચી વાત છે. આપણે મનમાં ને મનમાં આપણો જવાબ તૈયાર કરતા હોઈએ છીએ.
બરાબર. કોવી કહે છે કે આપણે પહેલા બીજા વ્યક્તિના દ્રષ્ટિકોણને, એની લાગણીઓને, એની પરિસ્થિતિને ખરેખર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે જે કૌશલ્ય જોઈએ એ છે સહાનુભૂતિપૂર્ણ શ્રવણ,
એમ્પેથેટિક લિસનિંગ.
સહાનુભૂતિપૂર્ણ શ્રવણ એટલે
માત્ર કાનથી નહીં પણ આંખો અને હૃદયથી પણ સાંભળવો, સામેવાળી વ્યક્તિના શબ્દો પાછળના ભાવને, એના અનુભવને સમજવાનો પ્રયાસ કરવો. આપણે સામાન્ય રીતે ચાર ભૂલો કરીએ છીએ સાંભળતી વખતે, જેને કોવિ આત્મકથનાત્મક પ્રતિભાવો પાહે છે. આપણે સલાહ આપવા માંડીએ છીએ, એડવાઇઝિંગ. આપણે વધારે પડતી પૂછપરછ કરીએ છીએ, પ્રોબિંગ. આપણે આપણી રીતે અર્થઘટન કરીએ છીએ, ઇન્ટરપ્રિટિંગ, અથવા આપણે મૂલ્યાંકન કરવા લાગીએ છીએ,
ઇવેલ્યુએટિંગ.
હા, આ બધું તો આપણે રોજ કરીએ છીએ.
સહાનુભૂતિપૂર્ણ શ્રવણમાં આ બધું બાજુ પર મૂકીને માત્ર ને માત્ર સામેવાળી વ્યક્તિને સમજવા પર ધ્યાન આપવાનું છે. જ્યારે એ વ્યક્તિને એમ લાગે કે તમે એને ખરેખર સમજ્યા છો, ત્યારે જ એ તમારો દ્રષ્ટિકોણ સમજવા માટે તૈયાર થશે. આનાથી ભાવનાત્મક બેંક ખાતામાં જબરદસ્ત થાપણ થાય છે અને વિશ્વાસ વધે છે.
કે છે અને છઠ્ઠી આદત,
આદત છ, તાલમેલ સાધો, સિનર્જાઇઝ. આ સર્જનાત્મક સહકારની આદત છે. સિનર્જી એટલે શું? એટલે કે જ્યારે આખું પરિણામ એના અલગ અલગ ભાગોના સરવાળા કરતાં ઘણું વધારે હોય, એક પ્લસ એક બરાબર બે નહીં પણ ત્રણ, દસ કે સો.
એટલે ટીમવર્કનું ઉચ્ચતમ સ્વરૂપ.
હા, સિનર્જી ત્યારે સર્જાય છે જ્યારે આપણે લોકો વચ્ચેના મતભેદોને, એમના જુદા જુદા વિચારો, અનુભવો, દ્રષ્ટિકોણને સમસ્યા તરીકે નહીં પણ શક્તિ તરીકે જોઈએ. આપણે ભિન્નતાઓને માન આપીએ અને એનો ઉપયોગ એવા નવા અને વધુ સારા ઉકેલો શોધવા માટે કરીએ જે કદાચ કોઈ એક વ્યક્તિ એકલા વિચારી જ ના શકે.
તો આ સમાધાન કરતા અલગ છે?
બહુ અલગ છે. સમાધાનમાં બંને પક્ષો થોડું થોડું જતું કરે છે, એટલે ઘણીવાર બંનેને થોડો અસંતોષ રહે છે. એક પ્લસ એક બરાબર એક પોઈન્ટ પાંચ જેવું. સિનર્જીમાં આપણે સાથે મળીને એક ત્રીજો વિકલ્પ શોધી કાઢીએ છીએ જે મૂળ બંને વિકલ્પો કરતાં વધુ સારો હોય.
આના માટે તો અગાઉની બધી આદતો જરૂરી બને નહીં?
ચોક્કસ. સિનર્જી માટે આદત ફોર, જીત જીત વિચારસરણી, અને આદત ફાઇવ, પહેલા સમજવું, ખૂબ જરૂરી છે. તમારે બીજાના વિચારો માટે ખુલ્લું મન રાખવું પડે, એમનો આદર કરવો પડે અને વિપુલતાની માનસિકતા રાખવી પડે. સિનર્જી એ નવીનતા, ઇનોવેશન અને ઉચ્ચ કક્ષાના ટીમવર્કનો સાર છે.
અદ્ભુત. આ છ આદતો ત્રણ ખાનગી જીત માટે અને ત્રણ જાહેર જીત માટે એક શક્તિશાળી માળખું બનાવે છે. હવે છેલ્લી સાતમી આદત, એ શેના વિશે છે?
આદત સાત, કરવતને ધાર કાઢો, શાર્પન ધ સો. આ બધી આદતોને ટકાવી રાખવા અને સતત સુધારો કરવા માટેની આદત છે. આ છે સ્વ નવીનીકરણ, સેલ્ફ રિન્યુઅલની આદત.
કરવતને ધાર કાઢો, એનો શું મતલબ?
કોવિ પેલી જાણીતી વાર્તા કહે છે, એક માણસ જંગલમાં કલાકોથી ઝાડ કાપતાની મથામણ કરી રહ્યો છે. ખૂબ ફાકી ગયો છે પણ ઝાડ કપાતું નથી. કોઈ એને પૂછે છે કે ભાઈ, થોડો સમય કાઢીને તારી કરવતને ધાર કાઢી લેતો? પેલો જવાબ આપે છે, મારી પાસે ધાર કાઢવાનો સમય ક્યાં છે, મારે ઝાડ કાપવાનું છે.
ઓ, એટલે કે કામ કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે આપણી ક્ષમતા જાળવવાનું જ ભૂલી જઈએ.
બરાબર. આદત સાત કહે છે કે આપણી સૌથી મોટી સંપત્તિ આપણે પોતે છીએ. જો આપણે આપણી સંભાળ નહીં રાખીએ, આપણી કરવતને ધાર નહીં કાઢીએ, તો લાંબા ગાળે આપણી અસરકારકતા ઘટી જશે. એટલે નિયમિતપણે આપણી જાતને રિચાર્જ કરવી, નવી કરવી જરૂરી છે.
કયા કયા ક્ષેત્રોમાં આપણે આ ધાર કાઢવાની જરૂર છે?
કવિ જીવનના ચાર મુખ્ય પરિમાણોમાં સંતુલિત નવીનીકરણ પર ભાર મૂકે છે. એક, શારીરિક, ફિઝિકલ. નિયમિત કસરત કરવી, પૌષ્ટિક આહાર લેવો, પૂરતો આરામ કરવો, તણાવનું સંચાલન કરવું. 2. આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ, આપણા મૂલ્યો અને સિદ્ધાંતો સાથે જોડાવું. આ ધાર્મિક હોઈ શકે અથવા ધ્યાન, પ્રાર્થના, પ્રકૃતિ સાથે સમય ગાળવો, સારું સાહિત્ય વાંચવું, કલાનો આનંદ માણવો જે આપણને શાંતિ અને પ્રેરણા આપે. 3. માનસિક, મેન્ટલ, આપણા મગજને સતત કસરત આપવી, વાંચન, લેખન, આયોજન, નવી વસ્તુઓ શીખવી, માનસિક કલ્પના કરવી. 4. સામાજિક ભાવનાત્મક, સોશિયો ઇમોશનલ, બીજાઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવા, સેવા કરવી, બીજાને સમજવાનો પ્રયત્ન કરવો. 5. સહકાર કરવો. 6. બીજાના ભાવનાત્મક બેંક ખાતામાં થાપણો કરવી. આ 4, 5, અને 6 સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
એટલે આ ચારે પાસાઓનું સંતુલન જરૂરી છે.
હા, સંતુલિત નવીનીકરણ. જો આપણે આ ચારેય પરિમાણોમાં નિયમિતપણે સમય અને શક્તિનું રોકાણ કરીએ તો તે આપણને વૃદ્ધિના ઉપર તરફના સર્પાકાર અપવર્ડ સ્પાઇરલમાં લઈ જાય છે. દરેક વખતે આપણે આદતોના ચક્રમાંથી પસાર થઈએ આપણે વધુ ઊંડી સમજ અને ઉચ્ચ સ્તરની અસરકારકતા પ્રાપ્ત કરીએ છીએ. આ આદત બાકીની 6 આદતોને શક્ય બનાવે છે.
આ 7 આદતો ખરેખર જીવન જીવવાનો એક સંપૂર્ણ નકશો આપે છે. જો આપણે આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો આ પુસ્તકના મુખ્ય સંદેશા કયા ગણાય? કઈ વાતો ખાસ યાદ રાખવા જેવી છે?
ચોક્કસ. મારા મતે પહેલો અને કદાચ સૌથી પાણાનો સંદેશ છે અંદર બહાર અભિગમ, કે સાચો બદલાવ, સાચી સફળતા, સાચા સંબંધો એ બધું બહારની પરિસ્થિતિ સુધારવાથી કે બીજાને બદલવાથી નથી આવતું, પણ એની શરૂઆત આપણી અંદરથી થાય છે, આપણા ચરિત્રથી, આપણા પેરેડાઇમ્સથી, આપણા હેતુઓથી.
હા, આજકાલ જ્યાં બાહ્ય દેખાવ અને ઝડપી પરિણામો પર બહુ ભાર છે ત્યાં આ વાત ખરેખર મહત્વની છે. બીજો કયો મુદ્દો?
બીજો મુદ્દો છે સિદ્ધાંત કેન્દ્રિત જીવન, પ્રિન્સિપલ સેન્ટર્ડ લિવિંગ. ક્ષણિક ફાયદા, લોકપ્રિયતા કે સામાજિક દબાણને અનુસરવાને બદલે જો આપણે આપણા જીવનને સાર્વત્રિક કાલાતીત સિદ્ધાંતો જેમ કે પ્રામાણિકતા, ન્યાય, સેવા, ગુણવત્તા પર આધારિત કરીએ તો એ આપણને ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્થિરતા, માર્ગદર્શન અને આંતરિક શાંતિ આપે છે. આપણા ભારતીય સમાજમાં જ્યાં મૂલ્યો અને સિદ્ધાંતોની વાત થાય છે ત્યાં આ ખ્યાલ વધુ ઊંડાણપૂર્વક અપનાવી શકાય.
બરાબર. અને ત્રીજો મુદ્દો?
ત્રીજો, પરસ્પરાવલંબન, ઇન્ટરડિપેન્ડન્સ એ સાચી પરિપક્વતા છે. ફક્ત હું મારું જાતે કરી લઉં, ઇન્ડિપેન્ડન્સ એ અંતિમ ધ્યેય નથી. ખરી તાકાત અને સર્જનાત્મકતા ત્યારે આવે છે જ્યારે સ્વતંત્ર વ્યક્તિઓ સાથે મળીને એકબીજાના સહકારથી આપણે વધુ મોટું અને સારું કામ કરે છે. ભારતમાં જ્યાં કૌટુંબિક અને સામાજિક સંબંધોનું આટલું મહત્ત્વ છે ત્યાં આ વિચારને સાચા અર્થમાં એટલે કે સિનર્જીના સ્તરે લઈ જવાની જરૂર છે.
મને એક બીજો મુદ્દો પણ બહુ મહત્વનો લાગે છે, પીપીસી સંતુલન, પીપીસી બેલેન્સ. પેલો સોનેરી ઈંડા આપતી મરઘીનું ઉદાહરણ. પી એટલે પ્રોડક્શન, ઉત્પાદન એટલે કે પરિણામ, સોનેરી ઈંડા. અને પીસી એટલે પ્રોડક્શન કેપેબિલિટી, ઉત્પાદન ક્ષમતા એટલે કે મરઘી પોતે.
હા, બરાબર.
આપણે ઘણીવાર પરિણામો પી પાછળ એટલા પડી જઈએ છીએ કે જે ક્ષમતા પીસી એ પરિણામો આપે છે આપણું સ્વાસ્થ્ય, આપણી કુશળતા, આપણા સંબંધો, આપણા સાધનો એની સંભાળ રાખવાનું જ ભૂલી જઈએ છીએ. લાંબા ગાળે અસરકારક રહેવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે, નહીં તો બર્નઆઉટ નિશ્ચિત છે.
એકદમ સાચી વાત. અને છેલ્લે, કદાચ વિપુલતાની માનસિકતા, અબન્ડન્સ મેન્ટાલિટી, એ માન્યતા કે દરેક માટે પૂરતું છે. આ માનસિકતા આપણને સરખામણી, ઈર્ષ્યા અને બિનજરૂરી સ્પર્ધામાંથી મુક્ત કરીને સહકાર અને ઉદારતા તરફ લઈ જાય છે.
આ મુખ્ય સંદેશાઓની સાથે સાથે પુસ્તકમાં કેટલાક એવા વાક્યો પણ છે જે સીધા દિલમાં ઉતરી જાય.
હા, એવા ઘણા જ છે. જેમ કે આદત એક માટે ઉત્તેજના અને પ્રતિભાવ વચ્ચે એક અવકાશ છે. તે અવકાશમાં આપણી પ્રતિક્રિયા પસંદ કરવાની શક્તિ છે. આપણી પ્રતિક્રિયામાં આપણો વિકાસ અને આપણી સ્વતંત્રતા રહેલી છે.
આ કેટલી મોટી વાત છે! આપણે આપણી પ્રતિક્રિયાના માલિક છીએ.
અને આદત 3 માટે પેલું ટૂંકું ને ટચ. મુખ્ય બાબત એ છે કે મુખ્ય બાબતને મુખ્ય બાબત રાખવી.
ધ મેઇન થિંગ ઇઝ ટુ કીપ ધ મેઇન થિંગ ધ મેઇન થિંગ આપણને યાદ અપાવે છે કે આપણી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું કેટલું જરૂરી છે.
અને સંવાદ માટે આદત 5નું પેલું વાક્ય, મોટાભાગના લોકો સમજવાના ઈરાદાથી સાંભળતા નથી, તેઓ જવાબ આપવાના ઈરાદાથી સાંભળે છે.
આ આપણને સહાનુભૂતિપૂર્ણ શ્રવણનું મહત્વ સમજાવે છે.
એક બીજું પણ છે જે મને ગમે છે, જે રીતે આપણે સમસ્યાને જોઈએ છીએ તે જ સમસ્યા છે.
ધ વે વી સી ધ પ્રોબ્લેમ ઇઝ ધ પ્રોબ્લેમ,
આ પેરાડાઇમ્સની શક્તિ બતાવે છે. અને પેલું લાંબુ પણ બહુ ઊંડું વાક્ય, એક વિચાર વાવો એક ક્રિયા લણો, એક ક્રિયા વાવો એક આદત લણો, એક આદત વાવો એક ચરિત્ર લણો, એક ચરિત્ર વાવો એક નિયતિ લણો. આ અંદર બહાર અભિગમ અને નાની શરૂઆતથી મોટા પરિવર્તનની શક્તિ દર્શાવે છે.
આ બધા વિચારો ખરેખર પ્રેરણાદાયક છે, પણ એમને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય? થોડા વ્યવહારુ સૂચનો આપી શકો?
ચોક્કસ. જેમ કે વ્યક્તિગત જીવનમાં આદતોની પેલી અંતિમ સંસ્કાર કસરત ખરેખર કરીને જુઓ, એનાથી તમારા મૂલ્યો સ્પષ્ટ થશે. પછી એના આધારે તમારી જુદી જુદી ભૂમિકાઓ, દાખલા તરીકે પિતા, પુત્ર, મિત્ર, મેનેજર, અને દરેક ભૂમિકામાં તમે શું સિદ્ધ કરવા માંગો છો લખશો, તે લખો.
અને પછી આદત 3નો ઉપયોગ કરીને?
હા, પછી આદત 3ના ટાઈમ મેનેજમેન્ટ મેટ્રિક્સનો ઉપયોગ કરીને દર અઠવાડિયે આયોજન કરો, ખાસ કરીને તમારા લક્ષ્યો સાથે જોડાયેલા ચોરસ 2ના કાર્યો માટે, જેમ કે કુટુંબ સાથે ગુણવત્તા સમય, કસરત, કોઈ નવું પુસ્તક વાંચવું, કોઈ નવી સ્કિલ શીખવી. તમારા કેલેન્ડરમાં સમય નક્કી કરો અને આદત 7 મુજબ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક નવીનીકરણ માટે નિયમિત કંઈક નાની પ્રવૃત્તિ શરૂ કરો.
અને વ્યાવસાયિક જીવનમાં,
ઓફિસમાં, મીટિંગમાં કે કોઈ સહકર્મી સાથે મતભેદ થાય ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે આદત 5નો ઉપયોગ કરો. ખરેખર એમને સમજવાનો પ્રયાસ કરો, એમના દૃષ્ટિકોણનું પુનરાવર્તન કરો, જેથી એમને ખાતરી થાય કે તમે સમજ્યા છો, પછી જ તમારી વાત રજૂ કરો.
વાટાઘાટોમાં
આદત 4, જીત જીત અથવા કોઈ સોદો નહીં નો અભિગમ અપનાવી શકાય. અને ટીમના સભ્યોને કામ સોંપતી વખતે કોવીનું સ્ટીવર્ડશીપ ડેલિગેશન બહુ જ અસરકારક છે.
એ શું છે?
એમાં તમે વ્યક્તિને શું પરિણામ જોઈએ છે અને કઈ માર્ગદર્શિકા અનુસરવાની છે તે સ્પષ્ટ કરો છો, પણ કેવી રીતે કરવું તેની સ્વતંત્રતા આપો છો. એનાથી વ્યક્તિની જવાબદારી અને સર્જનાત્મકતા વધે છે.
અને સંબંધોમાં?
સંબંધોમાં પેલું ભાવનાત્મક બેંક ખાતું હંમેશા ધ્યાનમાં રાખો. સભાનપણે તમારા પ્રિયજનોના ખાતામાં થાપણો કરતા રહો, એમની વાત ધ્યાનથી સાંભળો, નાની નાની મદદ કરો, વચન પાળો, પ્રશંસા કરો. જ્યારે મતભેદ થાય ત્યારે આદત 5 અને પછી આદત 6 સિનર્જીનો ઉપયોગ કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.
ખરેખર આ બધી ટિપ્સ બહુ ઉપયોગી છે. આ આદતો જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.
બિલકુલ.
આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો હું તમને પૂછું કે તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ અથવા કોઈ આશ્ચર્યજનક વાત કઈ રહી?
મારા માટે કદાચ સૌથી મોટો પ્રભાવ અંદર 12ના અભિગમનો રહ્યો છે. એ વિચાર કે સાચી અસરકારકતા અને સુખ 12ની વસ્તુઓ કે ટેકનિક પર આધારિત નથી, પણ આપણા આંતરિક ચરિત્ર, આપણી પ્રામાણિકતા અને આપણે જે સિદ્ધાંતો પર જીવીએ છીએ તેના પર આધારિત છે. આ વિચાર ખરેખર ખૂબ જ શાંતિ અને સ્થિરતા આપે છે. એ આપણને 12ની દુનિયાની દોડધામમાંથી મુક્ત કરે છે.
સાચી વાત. અને મારા માટે કદાચ 2 વાતો ખૂબ સ્પર્શી ગઈ. એક તો વિપુલતાની માનસિકતા, એ સમજ કે સફળતા કે સુખ મર્યાદિત નથી અને બીજાની સફળતાથી આપણું કંઈ ઘટી નથી જતું. આ વિચાર આપણને ઈર્ષ્યા અને સ્પર્ધામાંથી બહાર કાઢીને સહકાર અને ઉદારતા તરફ લઈ જાય છે.
હા, એ બહુ શક્તિશાળી વિચાર છે.
અને બીજું, પહેલા સમજવાનો પ્રયત્ન કરો. આદત 5, સંબંધોમાં મોટાભાગની સમસ્યાઓ ગેરસમજણથી થાય છે. જો આપણે ખરેખર બીજાને સમજવા માટે સમય અને પ્રયત્ન આપીએ તો મોટાભાગના સંઘર્ષો ટાળી શકાય છે અથવા ઉકેલી શકાય છે.
ખાસ કરીને આ બધી આદતોને આપણી જુદી જુદી ભૂમિકાઓ અને લાંબા ગાળાના લક્ષ્યો સાથે જોડવી એ જીવનને વધુ હેતુપૂર્ણ અને સંતોષકારક બનાવે છે. નિશંકપણે આ પુસ્તક ફક્ત આપણે શું કરવું જોઈએ એ નથી કહેતું, પણ આપણે કોણ બનવું જોઈએ એના પર વિચાર કરવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.